તારીખ 20/1/1993 શ્રી સમયસર ગાથા 50-55 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 78
સમયસર પ્રાણ જીવ જીવ અધિકારને 50-55 ગાથાની ટીકા જીવને જીવ માનવાની ભૂલ થાય છે એવા પ્રકારની ભૂલ ન થાય એના માટે અહીંયા આચાર્ય ભગવાને 29 બોલ થી વાત કરી છે કે આ બધા અજીવ છે, ક્યાંય પણ એને જીવ તરીકે ભૂલથી પણ સમજવાનો નથી. જે કાળો લીલો પીળો રાતો અથવા ધોળો વર્ણ છે, રંગના મુખ્ય મુખ્ય ભેદ લીધા, તે બધો જીવને નથી. કારણ કે તે પુદ્ગળ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. દરેક બોલમાં આ સામાન્ય આચાર્ય મહારાજનું કથન છે કે પુદ્ગળ દ્રવ્યના પરિણામમય છે. અજીવ હોય તો પુદ્ગળ દ્રવ્યના પરિણામમય છે, એ તો બહુ સીધી સાદી વાત છે. પણ જેટલા જેટલા જીવ વિકાર છે એ બધા પણ પુદ્ગળ દ્રવ્યના પરિણામમય લીધા છે. અસ્થિથી તે પુદ્ગળ દ્રવ્યના પરિણામમય છે અને નાસ્તિથી તે પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પોતાના અનુભવમાં આવતું જે આત્મતત્વ, એનાથી એનું જુદાપણું જોવામાં આવે છે, એ એની નાસ્તિ છે. એટલે પોતાની અનુભૂતિમાં આવે છે એટલું જ જીવ તત્વ છે અને એ સિવાયનું જીવ તત્વ નથી, એમ કેવું છે. અનુભવમાં આવતું જે પોતાનું સ્વરૂપ, પોતાના અનુભવમાં જે જીવ સ્વરૂપ આવે છે એટલું જીવ તત્વ છે. તત્વ દ્રષ્ટિએ તો એટલું જ જીવ તત્વ છે, એથી વિશેષ જીવ તત્વ નથી, એમ લેવું. હવે કાળો લીલો પીળો રાતો અને ધોળો વર્ણ છે, એવા વર્ણથી પણ જીવને ઈષ્ટ અનિષ્ટપણું અનુભવાય છે. એનો અર્થ એ છે કે એને જીવ તરીકે સ્વીકારવામાં આવે છે શ્રદ્ધા જ્ઞાનમાં, અને પોતાના મૂળ સ્વરૂપનો એમાં અસ્વીકાર છે. નહીતર કાળો લીલો પીળો રાતો ધોળો એવો જીવ નથી, એ કહેવી તો બહુ સાદી સીધી વાત લાગે કે આવી સાદી સીધી સ્થૂળ વાત કેમ કરીએ છે. પણ એ વાત તને સમજવામાં સ્થૂળ લાગે છે તો પછી અનુભવવામાં કેમ ભૂલ થાય છે. વાળ તો કાળા હોય તો સારું, કાળા રંગનો વ્યામો ધોળા રંગનો વ્યામો કે લીલા પીળા રાતા રંગનો કોઈ પણ વ્યામો છે, એ પોતે એને જીવ તરીકે ત્યાં સ્વીકારી લે છે. ત્યાં પોતાથી અભેદતા સધાય છે, પોતાથી ભિન્નતા છે, એ ભિન્નતા જ્ઞાનમાં અથવા અનુભવમાં રહેતી નથી. ભિન્ન છે એ ખબર છે, તો અનુભવ વખતે તારી ખબર ક્યાં ચાલી જાય છે. આમ છે, જ્યારે કોઈ રંગ સારો લાગે છે કે કોઈ રંગ ખરાબ લાગે છે, બે બે સરખી જ વાત છે. સારો લાગે છે એ જેટલી વાત છે એ વ્યામોહની, એટલી જ ખરાબ લાગે છે એટલી એ વ્યામોહની વાત છે. અને જ્યારે તે ઈષ્ટ અનિષ્ટપણે ભાસે છે, લાગે છે, ત્યારે જીવથી ભિન્ન પણ રહેતું નથી અનુભવમાં. અને સમજણમાં જે ભિન્નપણું છે એ સમજણ નિરર્થક ત્યાં થઈ જાય છે, એ સમજણનું કોઈ સાર્થકપણું રહેતું નથી. અને સરવાળો એ છે કે એમાં પોતાના જીવ સ્વરૂપનો અસ્વીકાર છે. પોતાનું જે મૂળ જીવ સ્વરૂપ છે એ પોતાના મૂળ સ્વરૂપનો એમાં અસ્વીકાર છે. એટલે એ બધા જેટલા જેટલા પૂદગળ પર્યાયના નિમિત્તે ઈષ્ટ અનિષ્ટપણું થાય છે એ બધા બોલ આચાર્ય મહારાજ લે છે. અને એ પાંચે ઇન્દ્રિયના વિષયો રૂપે છે. આ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે, ઘ્રાણ ઇન્દ્રિયનો વિષય લે છે કે જે સુરભિ અથવા દુર્ભિ ગંધ છે. સુરભિ એટલે સુગંધ અને દુર્ભિ એટલે દુર્ગંધ. એવી જે બે પ્રકારની ગંધ છે તે બધી જીવને નથી, જેમ જીવને કોઈ વર્ણ નથી અરૂપી પદાર્થને, એમ જીવમાં કોઈ ગંધ પણ નથી. ગંધગામ નામનો ગુણ નહીં હોવાથી ગંધની પર્યાય પણ નથી. અને જીવને સુગંધ સારી લાગે અને દુર્ગંધ ન સારી લાગે એ પ્રકારનો જે રાગ અને દ્વેષ થાય છે એ પણ પોતાના સ્વરૂપના અસ્વીકારને કારણે થાય છે. પોતાનું જે અનુભૂતિમય સ્વરૂપ, અનુભૂતિ સ્વરૂપ જ આત્મા છે ખરેખર તો. 17-18 ગાથાની દ્રષ્ટિએ તો કે અનુભૂતિ સ્વરૂપ જ પોતે છે. અને પોતા પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે એવું જ પોતાનું સ્વરૂપ સ્વભાવ છે. એમાં સુગંધ દુર્ગંધનું ઈષ્ટ અનિષ્ટપણું કરવું એ આત્મ સ્વભાવમાં નથી. અને છતાં કરે છે તો એને જીવ તરીકે સ્વીકારી લેવાય છે. અથવા કોઈ એમ કે એવો તો વિચારે નથી કર્યો અમે જીવ તરીકે સ્વીકારવાનો. સુગંધ આવતા સારું લાગે, દુર્ગંધ આવતા સારું ન લાગે ત્યારે એ અમારો જીવ છે એવું તો અમે વિચારે નથી કર્યો ને, આપ કેમ કહો છો કે જીવ તરીકે સ્વીકારી લીધો એને? કે ખરેખર એ સુગંધ સારી લાગે ત્યારે સુગંધનું અસ્તિત્વ પોતામાં અનુભવાયું. જરાક હવે અવલોકન કરવા જેવો વિષય છે કે જે વખતે સુગંધ સારી લાગે છે ત્યારે એ સુગંધ ક્યાં સારી લાગે છે? કે મારામાં સારી લાગે છે તો એ સુગંધની હૈયાતી જાણે મારામાં છે એનો જીવ તરીકે અભિન્ન ભાવે સ્વીકાર થયો. અને જીવનો એ પૂદગળ સ્વરૂપે અભિન્ન ભાવે સ્વીકાર થયો ત્યારે જીવનો જીવ સ્વરૂપે અસ્વીકાર થયો. એ બંને કાર્ય એક સાથે થાય છે. અને આવો વિચાર કર્યા વિના આમ થાય છે, બધું કાર્ય વિકલ્પથી થાય છે એવું નથી. આવો વિકલ્પ કર્યા વિના પણ આવું થાય છે અને એનું ફળ પરિભ્રમણ છે. એવી જે મિથ્યાત્વની ભૂલ એનું ફળ પરિભ્રમણ છે એમ કહેવું છે. ઈષ્ટ અનિષ્ટ છે ને, અને ઈષ્ટ અનિષ્ટ એને લાગ્યું તો એ શા માટે લાગ્યું? જરાક ઝીણવટથી તપાસવામાં આવે અથવા તો જ્ઞાનીની દ્રષ્ટિએ જોવામાં આવે તો એ પર પદાર્થની પર્યાયને, એટલે કે પર પદાર્થને પોતામાં અનુભવે છે. પોતા સ્વરૂપે નહીં હોવા છતાં અને પોતામાં એનું અસ્તિત્વ નહીં હોવા છતાં એ પોતા સ્વરૂપે અનુભવે છે. એ પરપ્રવેશ ભાવ છે, એ ભૂલ છે અને એ સ્વસંવેદનને રોકનારા પરિણામ છે. ગંધના વેદનમાં પડેલો જીવ જ્ઞાનના વેદનમાં જ્ઞાનને વેદી શકતો નથી. એટલે સુરભી કે દુર્ભી એવી કોઈ ગંધ જીવને નથી, કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. જીવથી ભિન્ન કહેવાને બદલે અનુભૂતિથી ભિન્ન કહે છે. તો વેદન લેવું છે ને, અધ્યાત્મનું પ્રકરણ છે. અધ્યાત્મના પ્રકરણમાં વેદનની મુખ્યતા છે, જાણવાની મુખ્યતા નહીં પણ વેદવાની મુખ્યતા છે. એવી જ રીતે સ્વાદનું લે છે કે જે કડવો કસાયેલો તીખો ખાટો અથવા મીઠો રસ છે, એમાં કોઈ ક્યારેક સારો લાગે છે, કોઈ ક્યારેક સારો લાગે છે, કોઈ ક્યારેક સારો નથી લાગતો. ઉનાળામાં કેરીના રસ સાથે કારેલાનું શાક ખાય છે, મીઠો રસ કેરીનો છે, કડવો રસ કારેલાનો છે, એની પસંદગી કરવામાં આવે છે. કેમ? કડવો રસ સારો છે તો અહીંયા સારો ક્યાંથી થયો? ભ્રાંતિગત એવા જીવનું સારા નરસાપણામાં પણ કોઈ ઠેકાણો નથી. જ્યારે એક ચીજને એ સારી કહે છે, થોડી વાર પછી એ જ ચીજને ખરાબ કહે છે. મીઠા રસને સારો કહે છે, પણ એ મીઠો રસ સ્વાદ લેતા 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 પાછો કહે છે કે નહીં, હવે મોઢું ભાંગી ગયું. શું કહે છે? મોઢું ભાંગી ગયું. અથવા જે પ્રમાણમાં સાકરનો ઉપયોગ કર્યો હો કરવો જોઈએ, જે ખાવાના આઈટમ હોય એમાં એમાં ત્રણ ગણી સાકર નાખી હોય તો ત્રણ ગણો સારો થાય કે ન થાય? જો મીઠો રસ સારો હોય તો પછી એમાં ત્રણ ગણી શું કરવા? 500 ગણી સાકર ન નાખ્યા? શું સેકરીન જ તે સિદ્ધિ? સેકરીન છે 500 times સ્વીટર ધેન ધી સુગર. શું 500 ગણી મીઠાશ છે? કેમ સારું નથી લાગતું તને? જો મીઠો રસ સારો હોય તો પછી જેટલી મીઠાશ વધારે એટલી વધારે ને, કે મીઠો રસ પણ ખરેખર સારો નથી. જીવ કલ્પના કરે છે. કોઈ એમ કહે કે અમને દૂધપાકમાં ખાંડ ઓછી હોય એવો ભાવે, અને કોઈ એમ કહે કે અમને ખાંડ જરા વધારે હોય તો જ ભાવે, મોળો ફીકો ન સારો લાગે. એમાં સારું શું? પણ હવે સારું શું, એનું કોઈ ધોરણ ખરું? સારાનું કોઈ ધોરણ છે કે નહીં? કેમ ધોરણ નથી? કે એક જીવની કલ્પના સિવાય બીજું કાંઈ નથી. જ્યાં જ્યાં પરપદાર્થના કોઈ પણ પર્યાયમાં જીવને સારાપણું લાગે છે કે જીવને નહીં સારાપણાનો જે અનુભવ થાય છે, એ બંને કલ્પના માત્ર છે. વાસ્તવિકતા જુદી છે, તેથી એને કલ્પના કહેવામાં આવે છે. ગતિનું અને એ પરિભ્રમણમાં ભમ છે. દુઃખ પ્રાપ્તિના કારણરૂપ જે પરિણામ છે એનો, પછી રસનો ત્રણ બોલ થયા, ચોથો છે સ્પર્શનો. ચીકણો લુખો, શીત અને ઉષ્ણ સામે સામા જોડકા છે, દ્વંદ્વ છે, પરસ્પર વિરુદ્ધ પર્યાયો. ચીકણાથી લુખાશ વિરુદ્ધ છે, ઠંડાથી ગરમ વિરુદ્ધ છે. ભારે હલકો અને કોમળ અથવા અને કઠોર, કોમળ અથવા કઠોર એવા 8 પ્રકારના પુદ્ગળના સ્પર્શ ગુણના પર્યાયો છે. તેમાંથી બધાય કોઈ પણ જીવને નથી, કારણ કે તે પુદ્ગળ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. એટલે ક્યારે કોઈ પણ સ્પર્શ સારો લાગે, ઉનાળામાં ઠંડી સારી લાગે અને શિયાળામાં ગરમી સારી લાગે, પોતે જીવનો અસ્વીકાર કરવા બરાબર છે. આ તો આવડી મોટી સજા સામાન્ય વાતમાં એમ લાગે, ઠીક, અને એનું ફળ પરિભ્રમણ છે. પાછું ઉનાળામાં ઠંડી સારી લાગે, ગરમી બહુ પડતી હોય ત્યારે ઠંડી સારી લાગે, અત્યારે તડકો સારો લાગે. આમાં આમાં આટલો મોટો અપરાધ થતો હશે? જીવના સ્વરૂપનો અસ્વીકાર એટલે નિર્દોષ પરમાત્મ પદનો અસ્વીકાર છે, નિજ પરમાત્માનો તેમાં નિષેધ છે, નકાર છે. એના હકારમાં પરમાત્મ પદનો નકાર છે. એ બહુ સાધારણ વાત લાગે. અત્યારે તડકો સારો લાગે એમાં શું મોટી વાત છે? તડકો થોડી વાર ઉભા રહીએ સારું લાગે છે, ઠીક. જીવ ભેદ જ્ઞાનના અભાવમાં અભેદ અનુભવ જે પૂદગલનો કરે છે, ગંભીરતાથી વિચાર કરવા યોગ્ય છે. એમાં કઈ તીવ્ર કસાય દેખાય, આળો આપે, ખૂન કરે તો એમ લાગે ભાઈ બહુ ક્રોધ કરે છે. પોતાના નિજ પરમ સ્વરૂપનો અસ્વીકાર કર્યો છે, એ કારણોને તપાસ્યા વિના ક્રોધ સારો નથી, એ કાંઈ એનો ન્યાય બરાબર નથી, વિરુદ્ધ છે, પોતાની હૈયાતીથી વિરુદ્ધ છે. અવગણના કરે છે એમાં શું છે કે અમારી હૈયાતીને અમારી હાજરી નો જે આદર થવો જોઈએ એ ન થયો, અમારે હામું ન જોયું, અમને બોલાવ્યા નહીં, શું ભલે કઈ સુધું અપમાન ન કર્યું હોય તો એ પોતાની હૈયાતી નું કેટલું વજન છે જીવને. અને પરમાત્મ પદ સ્વરૂપે છે, પરમપદ સ્વરૂપે છે એવી હૈયાતી છે, અને એ હૈયાતી નો અનાદર પોતે ને પોતે કરે છે. કેવી જીવની અજ્ઞાન ભરેલી વિચિત્રતા છે. વિચિત્રતા તો છે પણ કેટલી અજ્ઞાન નો અનાદર થાય છે. શું થયું પણ એ સ્વરૂપના બેભાનપણામાં અવસ્થામાં પોતાના અહિતમાં રાચે છે, પોતાના શાસ્ત્રમાં મૂળ કર્મ ખેંચાયું ખેંચે છે એમ વાંચ્યું, અને શાસ્ત્રમાં મૂળ કર્મ ખેંચતું નથી એમ પણ આવે છે, એક જ હું કરવા વાંચ્યું? બે આવે કે નહીં વાત? હે, વ્યવહાર વચન આવે તો કે મૂળ કર્મ થી ના ઉદય આમ થયું, નિશ્ચયનું કથન આવે તો કે નહીં, એક શું કરવા વાંચ્યું? હે, ભલે ને આખા આખા જગત ની હૈયાતી છે, એની ચિંતા આપણે શું કરવા કરીએ? હામનગર માં હજારો કુટુંબ ને હજારો માણસો રહે છે, બધાની ચિંતા કરે છે કોને ખાધું, મેં જમી લીધું, હવે કોણ બાકી છે ગામમાં, વિચાર કરે છે કેમ છે? તો ખરાક નહી ગામમાં કે હું એકલો રહું છું કે બધા રહે છે? મૂળ કર્મ શું એવા અનંતા કર્મો હોય, અનંત પ્રકારના કર્મો હોય, મારે લેવા દેવા શું છે? તમે ઊંધે રસ્તે, તમે એને જોયા વગર કેવી રીતે કયો છો કે મને ઊંધે રસ્તે લઈ જાય છે? આ તો ઓલા જેવી વાત છે, મને ભૂત વળગ્યું છે. શું એટલે ભૂતને ભાયું? ભાયું નથી પણ મને વળગ્યું છે, ઠીક. આ કર્મનું ભૂત જૈન સંપ્રદાયમાં આવીને કર્મનું ભૂત વળગે છે જીવને, એમ છે. ભેદ જ્ઞાન કરવું, વિચારવું નહીં, ભેદ જ્ઞાન કરવું, માત્ર વિચારવું એમ નહીં, વિકલ્પ કરવો એમ નહીં, ભેદ જ્ઞાન કરવું. હું જ્ઞાનમય આત્મા છું, તેથી માત્ર જ્ઞાન સ્વરૂપે મારો અનુભવ કરું છું. ઠંડી ગરમી જણાતી હોય તો પણ મારામાં મને એનો અનુભવ નથી થતો. એ વાત પ્રત્યક્ષ છે, એ વાત પ્રત્યક્ષ છે, એમ છે. અનુભવને તપાસો, સીધો અનુભવ ન થાય, વેદના ન થાય તો અનુભવને તપાસો. એ વખતે શું કરવું કે અનુભવને તપાસો કે આ તડકો આવ્યો આત્મામાં, સૂર્યની ગરમી તડકાની ગરમી આત્મામાં આવે છે કે માત્ર આત્માને જણાય છે, અને જણાય છે તો ભિન્ન રહીને જણાય છે કે અભિન્ન રહીને જણાય છે, આ તપાસવું, અવલોકન કરવું. શું? અને બધી વખતે જેટલા જેટલા ઉદય હોય, ખાવું પીવું બધું, બધા જ ઉદયમાં પોતે જ્ઞાનમય પણ ભિન્ન રહેતો હોવાને લીધે, કેમ કે એક ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવ હોવાને લીધે, જેવો છે એવો જ એનો અનુભવ કરવો. વિપરીત અનુભવ કરતા ચાર ગતિનું પરિભ્રમણ છે. આત્મા એટલે હું? આત્મા એટલે કોઈ ત્રીજો પદાર્થ તો નથી, આત્મા એટલે હું. તો મારામાં આવે છે, આપણે તપાસવું છે. મારામાં જ્ઞાનનો અનુભવ થાય છે કે મારામાં જ્ઞાન સિવાય બીજા પૂતગળ પદાર્થોની પર્યાયોનો પણ અનુભવ થાય છે, સ્પર્શાદીનો? બસ આટલું તપાસવું છે. અને એ તપાસતા આત્મામાં જ્ઞાનનો અભિન્નપણે અને પરનો ભિન્નપણે અનુભવ થાય, એનું નામ આત્મજ્ઞાન છે. ઠીક, આત્મા નથી જણાતો પણ આત્મા આવી રીતે જણાય, એનું નામ આત્મજ્ઞાન છે. તપાસે તો ખબર પડે કે મારા મને જ્ઞાન થયું, એ જ્ઞાન ઊનું થયું. મને તો, મેં તો જ્ઞાનથી જાણ્યું કે વગર જ્ઞાને જાણ્યું? બરાબર, જો હું જ્ઞાનથી જાણું છું તો એ જાણવામાં હું ભૂલ કરું છું કે સાચું જાણું છું? મને ગરમી લાગી કે ઠંડી લાગી એ હું સાચું જાણું છું કે ખોટું જાણું છું? જો ઠંડી લાગે તો જ્ઞાન ઠંડુ થવું જોઈએ, અને ગરમી લાગે તો જ્ઞાન ગરમ થવું જોઈએ. એમ થાય છે? એવો અનુભવ થાય છે કે નથી થતો? તપાસવું, અથવા એમ ન લાગે ત્યાં સુધી તપાસવું. જેવું જ્ઞાની પુરુષોએ વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે, એવું જ્યાં સુધી અનુભવમાં ન આવે ત્યાં સુધી આપણી ક્યાંક ભૂલ થાય છે એમ સમજીને પણ તપાસવું. નહીતર કોઈ એમ કે અમને તો ચોખ્ખો અનુભવ થાય છે કે અમને ગરમી લાગે છે, અમને ઠંડી લાગે છે, એમાં અમને અનુભવ થાય છે, એમાં શું મળી? એમાં જ્ઞાનીઓ કહે કે ન કહે, અમારા અનુભવમાં શું ફેર પડે છે? ચાલો ઠીક, કારણ કે આપણો વિદ્વાન મુમુક્ષુ શેરડી બહુ ભાવે. ઉનાળાના દિવસોમાં ગરમી થોડી શરૂ થાય, શેરડીની છાલ ઉતારીને પેલા કૂચા એટલા ઓછા થઈ જાય ને, અને પછી એને ફ્રીજમાં રાખીને એના ઉપર ગુલાબજળ, સાકરવાળું ગુલાબજળ, પાછું થોડું વધારે મીઠાશ લાગે રસ લેતી વખતે, તો થોડી ફીકી શેરડી હોય તો ઓછી મીઠી ન લાગે. બહુ પસંદ હશે પોતાની કલ્પનામાં, પસંદ હશે એટલે એની કલ્પનામાં બહુ સારી ચીજ એને લાગતી હશે, ને ખાતા ખાતા બરાબર વાત કરે. તમે લોકો કહો છો કે આ સારું નથી ને કાંઈ ખરાબ નથી, પણ આ અત્યારે આ ગંડેરી ખાય છે ને એવી સારી લાગે છે, એવી સારી લાગે છે, એમ વાત કરતા કરતા મોઢું ફરી જાય, એવી સારી લાગે છે. કે હું તમે કહો કે આ કાંઈ લાગતું નથી, આત્માને લાગતું નથી, પણ આ લાગે છે એનું શું હવે? તમારા કહેવાથી કાંઈ ફરી જાય? ઠીક ભાઈ, હું તો વિદ્વાન છો અને તત્વનો અભ્યાસ કરો છો. શેરડી સારી લાગે છે એ તત્વ અભ્યાસથી બરાબર વાત છે? એ તમારો તત્વનો અભ્યાસ છે? ઈ તો તમે કોઈ એકદમ સામાન્ય માણસને કુંભારને એમ કયો કે બહુ સારી લાગે છે, તેમાં શું એનો કોઈ તાત્વિક વાત છે? શાકભાજીનો વેપાર અને હીરાનો વેપાર એક સરખી રીતે થાય, એક સરખી રીતે જોખાય છે દુનિયામાં? શાકભાજી જોખાય એ રીતે હીરા જોખાય કે ઈ કાંટે ન જોખાય? એવી રીતે ન જોખાય ને ઈ કાંટે ન જોખાય, એમ આનો જ્ઞાનનો કાંટો તોડવાનો કઈક બીજો છે. એવો સ્થૂળ વિષય નથી આ. ફલાણું સારું લાગે છે, ફલાણું ખરાબ લાગે છે, એવો આ વિષય નથી. આ જરાક સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચારવાનો, સૂક્ષ્મ દ્રષ્ટિએ અનુભવને તપાસવાનો વિષય છે અને એક ગંભીર વિષય છે. કેમ કે એકનું ફળ જીવન મરણનું પરિભ્રમણ છે, જે ભૂલનું ફળ જીવન મરણનું પરિભ્રમણ છે એ ભૂલને અગંભીરતાથી કેમ જોવાય? કોઈ એમ કે ઘરે દૂધપાક બનાવ્યો છે, પણ હમણાં એક કોઈ એવું જીવડું જોતું જોયું ઢેટ ગોરોળી જેવું કેવું કોઈ, અને બોટી ગયું છે એનું મોઢું દૂધપાકમાં, એ તમે બે ચાર કિલોનો ઘરે બધાને કુટુંબને ખાવા બનાવ્યો છે, પણ અમે જોયું કે તપેલું થોડું ખુલ્લું હતું એમાંથી બહાર નીકળતા જોયું છે. પછી હવે એ તો સાધારણ વાત છે, જાવા દો ને, કઈ દૂધપાક ખાધા વગેરે આવો સરસ મહેનત કરીને બનાવ્યો છે, બે કલાક સુધી હલાવી હલાવીને હરખો અગંભીરતાથી કોઈ લે છે? કેમ કે મરણ થઈ જાય, એક મરણ થાય તો કોઈ વાતને ઉપર છલ્લી રીતે જોવામાં આવતી નથી. આ તો અનંત જન્મ મરણનું કારણ છે, મિથ્યાત્વ છે તે. અનંત જન્મ મરણનું ઝેર એમાં રહેલું છે, અને એ ભૂલ ટાળવામાં આવે તો નિર્વાણ પદની પ્રાપ્તિ છે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત. તો એ વિષયને એવી રીતે સ્થૂળ વિચારથી એને હાથમાં લેવાય. અને તત્વનો વિષય જ સૂક્ષ્મ છે, તત્વનો વિષય સ્થૂળ નથી. આત્મા સ્વભાવે કરીને જ એક સૂક્ષ્મ તત્વ છે, આત્મા પોતે જ સ્વભાવે કરીને સૂક્ષ્મત્વ નામનો ગુણ છે એનામાં, અને તેથી બધા ગુણ સૂક્ષ્મ છે, એના બધા પર્યાયો સૂક્ષ્મ છે, એ આખું સ્વરૂપ જ સૂક્ષ્મ છે. જે સૂક્ષ્મ સૂક્ષ્મ છે એને સ્થૂળ પણ એ વિચારવું છે કે જોવું છે, તો એ કોઈ રીતે સમજી શકાય નહીં. સમજાણું નથી. મિથ્યાત્વ ને મોહ જુદા જુદા કેમ પાડો? મિથ્યાત્વ ને મોહ, દર્શન મોહ એનું નામ જ મિથ્યાત્વ છે. કે જે અપાત્ર જીવો છે એને તત્વજ્ઞાન ના સૂક્ષ્મ વિષયની અરુચિ થાય છે. જ્યાં સૂક્ષ્મ વિષય ચાલે અધ્યાત્મનો આત્માનો, એમ કે અમને ન સમજાય એવું ઝીણું ઝીણું અમને ન સમજાય, અમને ન ખબર પડે એમ કે પહેલેથી જ અરુચિ છે એ વ્યક્ત થવા માંડે. જ્યારે પાત્ર જીવ છે એ વખતે પોતાના ઉપયોગને તત્પર થઈને સમજવા માટે સૂક્ષ્મ ઉપયોગ કરે છે, એવી ઉપયોગની તત્પરતા આવે છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય તો મારે સમજવું છે. આ 6 વર્ષ પહેલા કાના તળાવ ગયા હતા, પ્રતિષ્ઠા વખતે આમંત્રણ દેવા બધા મંડળમાં ગયા હતા. તો કાના તળાવમાં આપણું મંદિર છે, દિગંબર મંદિર, ગુરુદેવના નિમિત્તે પ્રેરણાથી થયેલું છે. તો પછી એક વખત વાંચન થાય, રાત રોકાઈ ગયા હતા, શું ગાથા વાંચવી કે સ્વાધ્યાય આપો, શું વાંચવું છે, કઈ ગાથા વાંચવી છે? જુઓ ભાઈ, અમે આ બધા પટેલ બેઠા છે એટલે એમ નહીં માનતા કે આ સૂક્ષ્મમાં શું સમજે, આવા કંઈક સ્થૂળ વાત કરીએ. આપણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષય લેવો હોય લ્યો કે દેવજીભાઈ તો વાંચનકાર બીજા પણ થોડાક એમના સંઘને હિસાબે તૈયાર હશે ભાઈઓ, એટલે કે અમારા વેશ કપડા જોઈને એમ નહીં વિચારતા કે આ લોકો સમજશે નહીં, કાંઈક જાડી જાડી થોડી એવી વાત કરી લઈએ. જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષય લેવો હોય એ લ્યો કે ઠીક, આનંદ થવા જેવી વાત છે, પ્રસન્ન થવા જેવી વાત છે કે મુમુક્ષુ જીવને સૂક્ષ્મ અધ્યાત્મ તત્વનો વિષય સમજવાની ભાવ થાય, રુચિ થાય, રસ આવે તો એ એની પાત્રતાનો દ્યોતક છે, એની પાત્રતાને પ્રસિદ્ધ કરે છે. અને કૃપાળુદેવે કહ્યું કે એ મહાવીરના બોધને પાત્ર છે, પાત્ર છે એમ નહીં, એ ભગવાન મહાવીરના બોધને પાત્ર છે, અથવા એ જીવ સમ્યક દર્શનનો અધિકારી છે એમ લીધું છે. એટલે એવો અનુભૂતિથી ભિન્ન એવો જે પૂતગળનો કોઈ પણ સ્પર્શ ગુણનો પર્યાય છે એનો જીવમાં અનુભવ કરવો એ મિથ્યાત્વની મોટી ભૂલ છે. પાંચમો, જે સ્પર્શાદી સામાન્ય પરિણામ માત્ર રૂપ છે તે જીવને નથી, કારણ કે તે પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. એટલા ભેદ પાડીને લીધા હતા, ચીકણો લુખો ઠંડો ગરમ ભારે હલકો એ એના વિશેષ, એ સ્પર્શાદી વિશેષ છે. હવે સ્પર્શ આદિ સામાન્ય પરિણામ માત્ર એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પદાર્થના પૂતગળ પદાર્થના પર્યાયનો પોતામાં જે અનુભવ છે એમાં તેનો જીવ તરીકે સ્વીકાર થાય છે અને જીવનો જીવ તરીકે સ્વીકાર નથી થતો એમ બને છે. મૂળ પદમાં ગાથામાં જોઈએ, રૂપ છે એ સ્પર્શાદી સામાન્ય પરિણામ માત્ર રૂપ છે. ઠીક, સ્પર્શાદી રૂપ કેમ લીધું છે? વર્ણ જુદું ને અહીંયા રૂપ લીધું છે, એટલે રૂપની અંદર તો રૂપમ મૂળમાં રૂપ શબ્દ જ છે. રૂપનો અર્થ વર્ણ નથી, રૂપનો અર્થ સુંદરતા છે, શું લાલિત્ય છે, રમણીયતા છે, એને રૂપ કહેવામાં આવે છે. ખાલી રંગ નથી એની અંદર, એટલે રૂપ જુદું લીધું છે. એ રીતે જે રૂપ છે એ પણ જીવને નથી, શું કારણ કે તે પૂતગળ દ્રવ્ય, જીવ તો અરૂપી છે. આ રૂપી અને અરૂપી એમ લઈ લેવું, સામાન્યમાં શું છે, વિશેષમાં સ્પર્શ રસ ગંધ એમ બધું લેવું, અને સ્પર્શાદી સામાન્ય એ બધાનું એક રૂપ તે રૂપ એમ, એને રૂપી પણ જેને કહેવામાં આવે છે એમ અહીંયા લેવું છે. પેલું સુંદરતા નથી લેવું, રૂપી પણ ને અરૂપી પણ, રૂપીપણામાં બધા સામાન્યમાં બધા વિશેષો આવી ગયા, ગંધ આવી ગયો, રસ આવી ગયો, આ બધું આવી ગયું એ એમ કહેવું છે. અહીંયા સ્પર્શાદી સામાન્ય લીધો ને તો સ્પર્શ રસ ગંધ એ બધા લઈ લેવા, શું એનું સામાન્ય પણ તે રૂપીપણું, એટલે રૂપ શબ્દ એમના અહીંયા રૂપી એમ લેવું, એવું રૂપીપણું તે જીવને નથી, કારણ કે જીવ તો અરૂપી છે, એમાં કોઈ પણ રૂપ રસ ગંધ વર્ણ નથી, એ જીવને નથી. કેમ કે એ અનુભૂતિથી ભિન્ન છે અને એ પૂતગળ દ્રવ્યના પરિણામ છે, જીવના પરિણામ નથી. એ વિશેષ પછી એનું સામાન્ય લઈ લીધું. પાંચ થયા. છઠ્ઠો બોલ, જે ઔદારિક વૈક્રયિક આહારક તેજસ અને કાર્મણ શરીર છે તે બધું જીવને નથી, કારણ કે તે પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. આ કારમણ શરીરમાં મોહકર્મ આવી ગયું કે નહીં? ઠીક, કારમણ શરીરમાં મોહકર્મ, હવે તો બધા એ જ આવશે, બોલ કર્મના નોકર્મના જ બોલાવશે હવે, કેમ કે પૂતગળના ગુણ પર્યાયોનો વિષય ચાલી ગયો. હવે પહેલું શરીર લીધું, એ નોકર્મ છે, અને એના પાંચ ભેદ છે. ઉદારિક શરીર, પછી જે દેવોને અને નારકીઓને હોય છે તે વૈકરિક શરીર, આહારક શરીર જે છઠ્ઠા ગુણ સ્થાને મુનિરાજને કોઈ શંકા થાય છે ત્યારે ઉપસ્થિત થાય છે તે આહારક શરીર, સૂક્ષ્મ તેજસ શરીર, તેજસના પરમાણુ છે, અને કારમણ જે કર્મ વળગ્યા છે, બંધાયેલા છે, એને કારમણ શરીર કહેવામાં આવે છે. એ પાંચ પ્રકારના શરીરના ભેદ છે. તે જીવ નથી, એ જીવનું સ્વરૂપ નથી, કારણ કે તે પૂતગળ દ્રવ્યના પરિણામ છે, અને જીવનો એમાં અનુભવ કરવો તે મિથ્યાત્વની ભૂલ છે. ખાસ કરીને વિકલ્પમાં જે શરીર આ ઔદારિક રીતે અત્યારે છે, મનુષ્ય પર્યાયમાં ઔદારિક શરીરનો અત્યારે સંયોગ છે, તો એ આ શરીરને આત્મા માને છે. એટલે શરીરનું લાલન પાલન કરવું, શરીરને બચાવવું, શરીરને સારું રાખવું, તંદુરસ્ત રાખવું, સુંદર રાખવું, એ બધા પ્રકારે એના વિકલ્પના આવે છે. જીવને એ શરીરને આત્મા માનીને આવે છે. જ્યારે ભિન્ન જ્ઞાયકપણે પોતે પોતાના સ્વરૂપના અનુભવમાં રહેતો નથી, કે સ્વરૂપના ભાનમાં રહેતો નથી કે હું જ્ઞાયક સ્વરૂપી છું, ત્યારે બેભાન થઈને, મૂર્છિત થઈને શરીરનો પોતા રૂપે અનુભવ કરે છે. અને એક નસીબનો, કારમણ શરીર એટલે એક નસીબનો પણ પોતા રૂપે અનુભવ કરે છે, કે અત્યારે મારું નસીબ સારું છે માટે હું સુખી છું, અત્યારે મારા સારા નસીબનો ઉદય નથી, ખરાબ નસીબનો ઉદય છે માટે હું દુઃખી છું. એવું જે સુખી દુઃખી પણ કર્મના ઉદય અનુભવમાં આવે, અનુભવ કરવામાં આવે છે, એ પણ કર્મનો, કારમણ શરીરનો પોતા રૂપે અનુભવ છે, અને એમાં પોતાના પરમપદનો અસ્વીકાર છે અથવા નિષેધ છે, પરમપદનો એમાં નિષેધ છે. આમ જો બહારમાં ભગવાનનો નિષેધ કરે તો આપણને એમ થાય કે આવું તો કરાતું હશે, પણ પોતાના ભગવાનનો નિષેધ કરે એનું શું? અને એ સમયે 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 એ અપરાધ કરે છે જીવ, અને એથી ચાર ગતિનું પરિભ્રમણ છે. કઈ કાકડીના ચોરને ફાંસીની સજા નથી, ગુરુદેવ દ્રષ્ટાંત દેતા હતા, કે કઈ કાકડીના ચોરને ફાંસીની સજા આપે છે એવી રીતે અન્યાયથી સજા નથી કુદરતના ઘરમાં. જેટલો અપરાધ છે એટલી જ સજા હોય છે એમ કહેવું છે. અને એ અપરાધ દેખત રીતે ભલે નાનો દેખાતો હોય, જાય છે ને જોશ જોર આવા, જે પોતાના ભવિષ્યને જ્યોતિષ જ્ઞાનની દ્રષ્ટિએ જોરાવા માટે એના એ પરિણામ ચાલે છે, એ કારમણ શરીરને આત્મા માનીને ચાલે છે એમ કે છે. ઠીક, હા, કૃપાળુ દેવને તો એ જ્યોતિષનું જ્ઞાન હતું, પડતું મૂકી દીધું, કોઈ પ્રશ્ન પૂછે તો જવાબ દેવા તૈયાર નહીં, શું એવું છે? કેમ કે એક સંયોગ વિયોગનું કાલ્પનિક સુખ છે, એ સુખની કલ્પનાને દ્રઢ કરનારમાં, દ્રઢ થવામાં એ જ્ઞાન નિમિત્ત પડે છે, છે એ જ્ઞાન, ગણિત જ્ઞાન છે, કર્ણાનુયોગના વિષયમાં એનો સમાવેશ છે, અને એ કર્મના ઉચ્ચ જ્ઞાન છે, ઉદય આવશે. પણ જ્યાં કારમણ શરીર એ તારું સ્વરૂપ જ નથી, પછી તું એની ચિંતા કરે છે, એ જ તારી મોટી ભૂલ છે, અને એ ભૂલમાં તારા પરમપદનો નિષેધ છે. માટે જ્ઞાનીઓ તો એક ક્ષણનો ભવિષ્યનો વિચાર પણ કરતા નથી. જો મારો આત્મા ત્રિકાળ નિરાલંબ નિરપેક્ષ છે, તો પછી મારે કોઈના અવલંબનની અપેક્ષા નથી, આધારની અપેક્ષા નથી. તો કાલ શું થશે અને ઘડી પછી શું થશે એની ચિંતા એ અભિપ્રાયમાં જ્ઞાનીને થતી નથી, અને એનું અજ્ઞાન વર્તે છે. ત્યાં દીનતા અને પરની અપેક્ષાવશ, નસીબના અવલંબનને આધારની અપેક્ષાવશ એ પરિણામ મિથ્યાત્વના અત્યંત તીવ્ર થવાને લીધે જીવ જ્યોતિષ પાસે જોડાવા જાય છે. જ્યોતિષી પાસે કે મને જરાક કયો તો ખરા, મુશ્કેલી હવે ટળવાની છે કે ક્યારે ટળવાની છે, શું થશે, અમારા સારા દિવસો ક્યારે આવશે, હે તું સારો છું ને તારા દિવસો બધા સારા છે, કેમ કે તું સ્વરૂપે કરીને સારો છો. તું કલ્પના કર્મમાં કે કોઈ કારણ કર્મનો ઉદય તારામાં આવે છે એ કલ્પના કરવા જેવી નથી. એમ છે, જ્યાં પોતાને ભૂલે ત્યાં સંયોગમાં આત્મા થઈ જાય છે, સંયોગ બધા એનો આત્મા થઈ જાય છે. શું એ પાંચે પ્રકારના શરીર છે તે બધા જીવને નથી, કારણ કે એ પુદ્ગળ દ્રવ્યના પરિણામમય છે અને પોતાના સ્વરૂપથી એ ભિન્ન છે, અનુભૂતિથી ભિન્ન છે. એટલે અનુભૂતિ સ્વરૂપથી એ ભિન્ન છે. સંસ્થાન લે છે સાતમું, જે સમચતુરસ્ર નગ્રોધ પરિમંડળ સ્વાતિક કુબજક વામન અને હુંડક નામના સંસ્થાન છે તે બધું જીવને નથી. આ જૈન શાસ્ત્ર સિવાય આવો વિષય પણ નથી. આકાર મનુષ્યાકારની અંદર સમચતુરસ્ર સંસ્થાન છે એ મોક્ષગામી જીવોને હોય છે, જેને નિર્વાણ પદ પ્રાપ્ત થવાનું છે એવા ચરમ શરીરી જે જીવો હોય છે એનો આકાર ઓરસ ચોરસ સરખો હોય છે. જો એ પદ્માસને બિરાજમાન હોય તો આટલી જેટલી એની પહોળાઈ છે એટલી જ ઊંચાઈ હોય એવું એમનું શરીરનું બંધારણ હોય છે. અને ખાસ કરીને તમે એ ઘડતર જુઓ તો બાહુબલી ભગવાનનું જે પ્રતિમાદી છે એમાં એ સ્પષ્ટ લાગે છે. 64 ફૂટની ઊંચાઈ છે ત્યાં શરણ બેલગોલામાં, કેમ કે તો એમને એવી રીતે આવેલું છે ને એ મૂર્તિ, એવી રીતે આવી ગઈ છે અને એવી રીતે ખડાવી છે. ભલે ખડગાસને છે પણ જો એમની આ પહોળાઈ જોવામાં આવે તો એ જો પદ્માસને બેસે તો ઓરસ ચોરસ સરખી લાગે. અત્યારે આ બધી પ્રતિમાઓ એવી રીતે નથી બનાવતા, આ તો ઊંચાઈ કરતા પહોળાઈ 1/3 ઓછી હોય છે. 70 ઇંચની ઊંચાઈ હોય તો પહોળાઈ 12 ઇંચ આસપાસની હોય છે. પણ ખરેખર જો અસલ મૂર્તિ બનાવવી હોય તો એ સમચતુરસ્ર સંસ્થાન વાળી બનાવવી જોઈએ. એ ત્યાં દેખાય છે, શ્રવણ બેલગોલામાં દેખાય છે. ચિત્ર ઉપરથી ખ્યાલ આવશે, બીજા ભગવાનમાં ને બાહુબલી ભગવાનમાં ફેર દેખાશે. જો બહુ શ્રવણ બેલગોલાનું જે ચિત્ર છે એમાં ફેર દેખાશે. સમ એટલે સરખું, ચતુર એટલે ચારે બાજુ, જેની ચારે બાજુ સરખી હોય એ ઊંચામાં ઊંચો આકાર, ઊંચામાં ઊંચી કોટીનો આકાર ગણાય છે. પછી બધા અહીંથી ઉતરતા ઉતરતા છે, નગ્રોધ પરિમંડળ સ્વાસ્તિક કુબજકમાં તો આપણે કુબડો શબ્દ નથી નીકળ્યો, ભાઈ કુબડો આકાર છે. શું વામન? ઠીંગણો. વામન એટલે એકદમ ઠીંગણો, અને હુંડક એટલે બહુ જ બેડોળ, એને હુંડક કહે છે, બહુ બેડોળ આકાર હોય. એ બધા ઉતરતા ઉતરતા શરીરના આકાર છે અને એમાંથી એક આકાર જીવને નથી એમ કહેવું છે. ઠીક, હુંડક વામન તો નથી પણ સમચતુરસ્ર સંસ્થાન પણ એ જીવનું સ્વરૂપ નથી એમ કહે છે. અનિર્દિષ્ટ સંસ્થાન લઈ લીધું ને 49માં તો લઈ લીધું, અનિર્દિષ્ટ સંસ્થાન છે. એનો કોઈ સ્વાભાવિક આકાર નથી, એ બધું જીવને નથી, એટલે આકારનો વિકલ્પ તું છોડી દેજે એમ કહેવું છે. આકારનો વિકલ્પ તું છોડી દેજે, કેમ કે જીવનું સ્વરૂપ નથી કોઈ, અમુક આકાર એ કોઈ જીવનું સ્વરૂપ નથી. તેથી કોઈ પણ આકારમાં ઈષ્ટ અનિષ્ટપણું કરવું તે પુદ્ગળ દ્રવ્યના પરિણામમાં ઈષ્ટ અનિષ્ટપણું કરવાનું કારણ, એ રૂપ જે મિથ્યાત્વ એ દુઃખનું કારણ છે જીવને, અને પોતાના સ્વરૂપનો એમાં નિષેધ છે. મોટી વાત તો એ છે કે પોતાના પરમપદનો એમાં નિષેધ છે, માટે એ જીવને નથી. હવે સહનન લે છે, સહનન એટલે હાડકાની મજબૂતાઈની ક્વોલિટીને અહીંયા સહનન કહેવામાં આવે છે. જે વ્રજર્ષભ નારાજ, વજ્ર નારાજ, નારાજ અર્ધ નારાજ, કિલિકા અથવા અસંપ્રાપ્તા પ્રપાટિકા સહનન હોય છે તે બધું જીવને નથી. એ પણ ઉપરથી નીચે સુધી બધા નીચે નીચેની ક્વોલિટી છે. એમાં વ્રજર્ષભ નારાજ ને વજ્ર નારાજ છે એ મજબૂતમાં મજબૂત હાડકાની ક્વોલિટી છે, અને શુક્લ ધ્યાનની શ્રેણીમાં વખતે એવું સહનન હોય છે. જે જીવોને શુક્લ ધ્યાનની શ્રેણી લાગે છે અને જેના પરિણામે નિર્વાણની પ્રાપ્તિ થાય છે એ શુક્લ ધ્યાનની જીવોના સહનન બહુ મજબૂત હોય છે. એટલે તો કહે છે ને કે કૃપાળુદેવનો પુરુષાર્થ બહુ હતો, આ ભવે કેવળ જ્ઞાન લેવું છે, તો પણ અત્યારે સહનન નથી ને, તો એ જીવ તો એમ કે પણ મારું સહનન ક્યાં મારું સ્વરૂપ છે, અને સહનન ને લઈને મારો ક્યાં પુરુષાર્થ છે. એ તો નિમિત્ત નૈમિતિક સંબંધે કેવળ જ્ઞાનનો પુરુષાર્થની શ્રેણી શુક્લ ધ્યાનની હોય, એને નિમિત્ત નિમિત્તની સંબંધે વ્રજર્ષભ નારાજ સહનન હોય છે. પણ એવું સહનન તો તાંદુળિયા મચ્છને પણ છે, હાથમી નરકે જાય છે, માટે એને કારણે મોક્ષ થાય છે એમ નથી, પણ મોક્ષ થાય ત્યારે એ પ્રકાર હોય છે, એટલું સમજવા યોગ્ય છે. એ પ્રકારે હાડકાની અત્યારે જે આપણા શરીરો છે એને કિલિકા સંસ્થાન કેવું છે. કિલિકા એટલે કિલી એટલે ખીલી, એ કેવી રીતે કે આપણે આ જોઈન્ટ્સમાં છે ને આ મિજાગરા ટાઈપના જોઈન્ટ્સ છે ને બધા, એટલે એને કિલિકા સંસ્થાન કહે છે. પણ એ બધા પૂદગળ દ્રવ્યના પરિણામ છે, એ બધાય પૂદગળ દ્રવ્યના પરિણામ છે, ક્યાંય એક કણ કોઈ વાત જીવમાં લાવવી નહીં, અને તે અનુભૂતિથી ભિન્ન છે. એટલે કે એ જીવના સ્વરૂપમાં સદંતર નથી, અને સદંતરપણે એનો જીવના સ્વરૂપમાં અભાવનો અનુભવ કરવો આ ઠીક છે ને સારું છે, કે આ અઠીક છે ને સારું નથી એમ કરવા જતા પોતાના પરમ સ્વરૂપનો જ નિષેધ થઈ જશે. એટલે ગંભીર ભૂલો અટકાવવાના કેવા કેવા પ્રકાર છે, મિથ્યાત્મની ગંભીર ભૂલો થાય છે એને અટકાવવાના કેવા કેવા પ્રકાર છે, બધા ભેદ પ્રભેદથી અહીંયા 29 ગોલમાં વાત લીધી છે. શિવાદિદેવ નિજ મંદર ભગવાન નો જય હો.